સૂત્ર અથવા મોક્ષ શાસ્ત્ર ગ્રંથાવિરાજ એના આધારે આપણે પહેલો પરિશિષ્ટ અધિકાર જે છે એની આપણે વાંચના કરી રહ્યા છે. પરિશિષ્ટ અધિકારમાં સમ્યક દર્શનની બહુ અદભુત માહિતી, અહીંયા અદભુત વિષય અહીંયા આવેલો છે. આમ તો મૂળ સૂત્રમાં નથી, પણ આ પરિશિષ્ટમાં છે એટલે વિચાર કર્યો કે આના ઉપર પણ આપણે એક વાંચન કરવું જોઈએ. જો આપણે 9 પોઈન્ટ જે છે નિશ્ચય સમ્યક દર્શનની છેલ્લી વાત કરી હતી, હવે થોડો ગેપ લાંબો છે. આજથી વ્યવહાર સમ્યક દર્શનની વાત અને સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય એની આપણે ચર્ચા કરીશું. ત્યારે થોડું રિવિઝન કરીએ. જો આગળ પરિશિષ્ટ અધિકાર 90 પેજ છે, પેજ નંબર 90, શું વિષય આપણો આવી ગયો એ જોઈએ. અત્યાર સુધી સૌથી પહેલા એમ કહ્યું કે સમ્યક દર્શન શું છે, તો ત્યાં એમ કીધું કે સમ્યક દર્શન એ જીવના શ્રદ્ધા ગુણનો એક નિર્મલ પર્યાય. આપણે ત્યાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણ ગુણોને જુદા જુદા કરીને ત્રણનું કાર્ય શું છે તે આપણે બ્રીફલી સમજ્યું હતું. શ્રદ્ધાનું કાર્ય છે કે હું આ આત્મા છું એવી શ્રદ્ધા કરવી. જ્ઞાનનું કાર્ય છે આ આત્માનું થતું જ્ઞાન, એનું જે સંવેદન જે થઈ રહ્યું છે એને જાણવું. અને ચારિત્ર એટલે ત્યાં નિંદા અથવા એનો અનુભવ કરવો, એ ચારિત્ર. પણ ત્રણે સાથે જ થતા હોવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણે સાથે જ થતા હોવાથી એક જનરલી સમ્યક દર્શન એમ શબ્દ કહી દેવામાં આવે છે અથવા સમ્યક્ત્વ શબ્દ કહી દેવામાં આવે તો ત્યાં ત્રણેયનું મળેલું પરિણામ એક સાથે અનુભવમાં આવે છે. એવું હોવા છતાં ત્રણેયનું કાર્ય જુદું જુદું છે એ આપણને અહીંયા પછીના ત્રણ સેક્શનમાં સમજાવ્યું છે. થર્ડ, ફોર્થ અને ફિફ્થ શ્રદ્ધા ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા, પછી જ્ઞાન ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા અને ચારિત્ર ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા, એ ત્રણ આપણે જોયા. હવે શ્રદ્ધા ગુણની મુખ્યતાએ એ પહેલા આપણે જોઈએ. જો બધાને એક એક લાઈન આપણે વાંચશું તો થોડું એ રિવિઝન થાય. થર્ડ પોઈન્ટ, પેજ 90, શ્રદ્ધા ગુણની મુખ્યતા એ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. એટલે શું નિશ્ચય સમ્યક દર્શન એટલે કે એક્ચ્યુઅલ સમ્યક દર્શન એટલે શું? તો જે અહીંયા લખ્યું છે, શ્રદ્ધા ગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય એ સમ્યક દર્શન છે. પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ, પ્રતિભાસ એટલે જેના કોઈ આભાસ થયો, કંઈક આમ વેગલી કંઈક દેખાયું એમ નહીં. પ્રતિભાસ એટલે અહીંયા શ્રદ્ધા, આ હું છું એવો દ્રઢ નિશ્ચય, એવો દ્રઢ નિર્ણય, એને કહેવાય પ્રતિભાવ. તો આ શ્રદ્ધાની એનર્જી વાત કરી ને કે આ નિર્ણય કરો, આ હું છું એવો નિર્ણય કરો એટલે શ્રદ્ધા અપેક્ષાએ નિશ્ચય સમ્યક દર્શન થયું. ખરેખર તો નિશ્ચય સમ્યક દર્શન એ શ્રદ્ધાની જ પર્યાય છે ને, એટલે એમાં શ્રદ્ધા અપેક્ષાએ એ કહેવાનો પણ ઉચ્ચાર છે. પણ ખરેખર તો નિશ્ચય સમ્યક દર્શન એ શ્રદ્ધાનું જ પરિણામ છે. બરાબર, ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો ફોર્થ પોઈન્ટ, જ્ઞાન ગુણની મુખ્યતા એ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. હવે ખરેખર જ્ઞાન ગુણ જુદો અને શ્રદ્ધા ગુણ જુદો, તો જ્ઞાન ગુણની અપેક્ષાએ નિશ્ચય સમ્યક દર્શન કહેવું જ વ્યવહાર છે. કેમ કે બે ગુણ જુદા જુદા છે અને એકનો આરોપ બીજામાં આપવો એને જ વ્યવહાર કહેવાય. પણ અહીંયા જયારે આત્માનો અનુભવ થાય છે ત્યારે ત્રણેય કાર્ય એક સાથે થાય છે, તો શાસ્ત્રોમાં વર્ણન ક્યારેક જ્ઞાનની અપેક્ષાથી કરે, ક્યારેક ચારિત્રની અપેક્ષાથી કરે, ક્યારેક શ્રદ્ધાની અપેક્ષાથી કરે. તો કયું વર્ણન કયા એંગલ થી છે સમજવા માટે અહીંયા આ બધી વ્યાખ્યાઓ આપેલી છે. જો એનો ફર્સ્ટ પોઈન્ટ આપણે વાંચીએ કે જ્ઞાન ની મુખ્યતા એ સમ્યક દર્શન કોને કહ્યું, તો જો વિપરીત અભિનિવેશ રહીત જીવાદી તત્વાર્થ સિદ્ધાંત તે સમ્યક દર્શન નું લક્ષણ છે. કે સાત તત્વ નો નિર્ણય કરવો તે સમ્યક દર્શન, તત્વાર્થ સિદ્ધાંત સમ્યક દર્શન. તો અહીંયા તત્વ નો સિદ્ધાંત એ તો જ્ઞાન નું કાર્ય થયું ને પહેલા, કે ચાર તત્વ કયા કયા છે એને સમજ્યા, એની પરિભાષાઓ સમજી, એનું ભાવ ભાષણ કર્યું કે આ જો આ જીવ હું છું, અજીવાદી હું નથી, આ આશ્રવાદી જે મારા ભાવો છે એ સ્વીકારી ભાવ એ દુઃખદાયક છે આદિ આદિ, એ બધું આ બધો નિર્ણય કોને કર્યો? આ બધો નિર્ણય તો જ્ઞાને જ કર્યો. તો આ બધો નિર્ણય થયો ત્યારે, એ નિર્ણય થયા પછી જયારે શ્રદ્ધા એનું પલટીને આ આત્મા હું છું એવો નિર્ણય કરે, તો આજે પહેલાનો આખો કાર્યક્રમ કીધો ને અનંતર પૂર્વ ક્ષણ બનશે. અમારે લાગ્યું ને અનંતર પૂર્વ ક્ષણવર્તીનો પુરુષાર્થ, એ પુરુષાર્થને પણ કારણમાં કાર્યમાં કારણનો ઉપચાર કરીને એને પણ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે અથવા સમ્યક દર્શન કહેવામાં આવે છે. ખ્યાલ આવે? જે સાત તત્વ આદિના જે નિર્ણય છે એને પણ સમ્યક દર્શન કહી દેવું એ આ અનંતર પૂર્વનો કાર્યમાં ઉપચાર કરે છે. કેમ કે ખાલી તત્વના નિર્ણયથી સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા બદલાતી નથી, એ તત્વના નિર્ણય પછી આ હું આત્મા છું એમાં લીનતા કરીને એનો અનુભવ કરવો, એમાં સ્થિર થઈ જવું અને ત્યારે જે આત્માના સ્વસંવેદનનો જે સ્વાદ આવવો, ખરેખર એ જે આત્માનુભૂતિની ક્ષણ ચાલે ને એ ક્ષણમાં, જેવી રીતના આપણે ધર્મના 10 લક્ષણ હમણાં ઉજવ્યા, તો ધર્મ કેટલા છે? ધર્મ એક જ છે, ચારિત્ર રૂપ ધર્મ એક, પણ એ ચારિત્ર રૂપ પોતાના આત્માની સ્વાનુભૂતિ રૂપ ધર્મ એ વખતે ક્રોધ ઉત્પન્ન નથી થતો એટલે એને જ કહેવાય છે ઉત્તમ ક્ષમા, ત્યાં માન ઉત્પન્ન નથી થતું એટલે એને જ કહેવાય ઉત્તમ માર્ગ આદિ આદિ. તો ત્યાં 10 ધર્મ લગાવવા, તો ખરેખર ધર્મના લક્ષણ 10 નહીં, આમ તો તમે જેટલા બનાવો એટલા થઈ શકે. અહિંસા, ઉત્તમ અહિંસા એ ધર્મનું લક્ષણ કરું કે નહીં? કેમ કે મુનિરાજ પહેલા તો અહિંસા મહાવ્રતધારી છે, પ્લસ સેકન્ડ જયારે આત્મામાં લીન છે ત્યારે એમને હિંસાના ભાવ જ નથી થતા, તો ઉત્તમ અહિંસા પણ એમનો ધર્મ છે. ચાલો ને કાં તો 10 ખાલી નામથી જણાવે. હવે એ અહીંયા લગાવો કે જયારે જીવ પોતાના આત્મામાં લીન છે તો એ આત્માના અનુભવની ક્ષણ, એ ક્ષણ વખતે શ્રદ્ધાનું જે કાર્ય થઈ રહ્યું છે એને કહેવાય સમ્યક દર્શન, જ્ઞાનનું કાર્ય થઈ રહ્યું છે એને કહેવાય સમ્યક જ્ઞાન, ચારિત્રનું કાર્ય થઈ રહ્યું છે એને કહેવાય સમ્યક ચારિત્ર. હવે આ બધાનું જે કાર્ય એ સમયે થયું ખરેખર તો એટલું જ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, અને એને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાય. પણ એની કલ્યાણનો જે આખો પ્રોસેસ, જ્યાં સાત તત્વનો નિર્ણય, નિમિત્ત ઉપાદાનનો નિર્ણય, આજે બધા સિદ્ધાંતો સમજીને આ આત્મા હું છું ત્યાં સુધી પહોંચવું અને પછી એમાં લીન થવું, એટલે એને પણ ઉપચારથી સમ્યક દર્શન કહી લેવામાં આવે છે. એ આ જ્ઞાન અપેક્ષાએ સમ્યક દર્શન કીધું. કેમ કે આખું કાર્ય આગળનું કોણે કર્યું? કે જ્ઞાને કર્યું. આગળનું આખું કાર્ય વિકલ્પાત્મક જ્ઞાને કર્યું. ખ્યાલ આવે? ચાલો આગળ જોઈએ. જો જે પાંચમો પણ ચારિત્રની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. જો પહેલા શ્રદ્ધા અપેક્ષા એમાં મુખ્યતા કરી હતી કે આત્માનો પ્રતિભાવ એટલે કે આ શુદ્ધાત્મા હું છું એવો નિર્ણય, જે જ્ઞાન અપેક્ષા એ મુખ્યતા કોની આવી? કે નિર્ણય, આ સાત તત્વનો નિર્ણય એ બધો આખું કાર્ય કે જ્ઞાને કર્યું છે. હવે ચારિત્રમાં મુખ્યતા કોની આવશે? અનુભૂતિ, પોતાના આત્મામાં સ્થિર થઈ જતા જે અનુભવ થયો એ અનુભૂતિ. બરાબર છે, વાંચે ફર્સ્ટ પોઈન્ટ. જ્ઞાન ચેતનામાં જ્ઞાન શબ્દથી જ્ઞાનમય હોવાના કારણે એટલે કે શુદ્ધાત્માનું ગ્રહણ છે અને તે શુદ્ધાત્મા છે અને તે શુદ્ધાત્મા જે દ્વારા અનુભૂત થાય તેને જ્ઞાન ચેતના કહે છે અર્થાત એને સમ્યક દર્શન કહે છે. જયારે એમ કહેવાય કે પોતાના શુદ્ધ આત્માની અનુભૂતિ તે સમ્યક દર્શન,
તો અનુભૂતિ એ ખરેખર શ્રદ્ધા ગુણનું લક્ષણ નથી, અનુભૂતિ એ ખરેખર ચારિત્ર ગુણનું લક્ષણ છે. ત્યાં વેદન કેવું, અનુભવ કેવો, ત્યાં જે સ્વસંવેદન નો સ્વાદ આવવો એમ કહેવું, એ કઈ શ્રદ્ધા ગુણનું લક્ષણ નથી. તો એ લક્ષણ કોનું છે? ચારિત્ર ગુણનું લક્ષણ છે. તો ત્યાં એ ચારિત્ર ની અપેક્ષા એ સમ્યક દર્શન ની વ્યાખ્યા કરી, ખ્યાલ આવે છે? એને કહેવાય ચારિત્ર ગુણની અપેક્ષા એ નિશ્ચય સમ્યક દર્શન ની વ્યાખ્યા. જો કાન આમ પકડો કે આમ પકડો, ગમે તેમ પકડો, શબ્દમાં ગમે તેમ વર્ણન કરવામાં આવે, વાત કોની થાય છે? કે ઈ આત્માના અનુભવની ક્ષણ જેમાં જીવ અંતર્મગ્ન છે એ વખતે જેટલું શ્રદ્ધાનું એમાં પરિણામ થઈ ગયું કે આ જ હું છું, એવો જે દ્રઢ નિશ્ચય પલટાઈ અંદર આવી ગયો જીવ, જે ગુરુદેવ શ્રી કે ત્યાંથી દિશા બદલી નાખી, એને કહેવાય સમ્યક દર્શન. એ વખતે જ્યાં અનંત ગુણોનું એક જ્ઞાન વેદન થયું, એ વેદન ને જાણ્યું ને એ જ્ઞાન, એને કહેવાય સમ્યક ધ્યાન. અને એ ક્ષણ માટે જે આત્મામાં એ જીવ લીન થઈ ગયો એને કહેવાય સમ્યક ચારિત્ર. બરાબર? હવે બધાને મળીને કહેવાય આત્માનો અનુભવ, ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. એના પછી જો આપણે અભેદ દ્રષ્ટિએ ત્રણેય ની વ્યાખ્યા આપણે જોઈ, એ થોડું હવે સ્કીપ કરતા જઈએ. આજે આપણે ભેદ બંધાયો. હવે નિશ્ચય જે આઠમો અને નવમો પોઈન્ટ છે એમાં પણ નિશ્ચય સમ્યક દર્શન ના વિશેષ ખુલાસા જે આપણે જોઈ લીધા, એના સંબંધે અમુક પ્રશ્નોત્તરી બધા આપણે જોઈ. હવે આપણે આજથી દસમો જે પોઈન્ટ છે આપણો કરંટ ટોપિક એને આગળ વાંચીએ છીએ. હવે આવે છે વ્યવહાર સમ્યક દર્શન ની વ્યાખ્યા. ફર્સ્ટ પોઈન્ટ આપણે વાંચીએ છીએ, કઈક એમાં વિશેષ ખુલાસા હશે તો કરશો, બાકી સરળ વાંચતા જઈએ સાથે. બધા પાંચ અસ્થિકાય, છ દ્રવ્યો અને જીવ પૂતગલના સંયોગી પરિણામોથી ઉત્પન્ન આશ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિદ્રા અને મોક્ષ, એ રીતે નવ પદાર્થોના વિકલ્પ રૂપ વ્યવહાર સમ્યક્ત્વ છે. વ્યવહાર સમ્યક્ત્વ કેવું છે? કે આ બધાના વિકલ્પાત્મક નિર્ણય કરવો એને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય. હા, અહીંયા આવશે આગળ મારા ખ્યાલથી. જો આનો મોક્ષના પ્રકાશકમાં તો ખુલાસો છે ડિટેલમાં, અહીંયા પણ મારા ખ્યાલથી આવે છે, હમણાં જ આપણે વાંચશું એમાં આવશે. જે એ પહેલા બુદ્ધિપૂર્વક શ્રુત જ્ઞાનના અભ્યાસ વડે, આ શાસ્ત્ર આદિના અભ્યાસ વડે એક એક તત્વની પરિભાષા સમજવી, એને જાણવું, એ અહીંયા આત્મા સાથે કેવી રીતના કોરિલેટ થાય છે એવું ભાવ ભાષણ કરવું, આ બધો જે વિકલ્પાત્મક તત્વનો નિર્ણય એ વ્યવહાર સમ્યક્ત્વ છે. એ વિકલ્પાત્મક નિર્ણયના માધ્યમ દ્વારા હવે જીવ જયારે પોતાના ઉપયોગને આત્મામાં જ રમાવે છે કે આ જ હું છું એમ કરતા કરતા જે હવે એ આત્મામાં લીન થઈ જાય અને એને ખરેખર કે આત્માના અનુભવની ક્ષણ ઉત્પન્ન થાય એને કહેવાય નિશ્ચય સમ્યક દર્શન. એ આત્માના અનુભવની ક્ષણ જેને ઉત્પન્ન થઈ તેને તેનો જે સાત તત્વોનો નિર્ણય પહેલા કર્યો હતો, જે ખાલી બુદ્ધિપૂર્વક વિકલ્પોમાં કર્યો હતો, એ વેલિડેટ થઈ ગયો કે ના આમ જ છે. જેવો સ્વાદ આપણે જેવી રીતના કોઈ રેસીપી બનાવીએ, કઈ ખાવાની કઈ કોઈ રેસીપી બનાવીએ અને જેવું અનુમાન કર્યું હતું કે આનો સ્વાદ આવો આવશે, એ ચાખ્યા પછી એ જ વેલિડેટ થઈ ગયો કે ના આવો જ છે, એમાં કઈ ભેદ નથી, જેવું પહેલા અનુમાન હતું એવો જ નિર્ણય થયો, તો એને જ હવે કહેવાય છે નિશ્ચય સમ્યક્ત્વ. એટલે સાત તત્વની એકતારૂપ જે આત્માનો અનુભવ એને કહેવાય નિશ્ચય સમ્યક્ત્વ દર્શન. અને એની ભિન્ન ભિન્ન એની શ્રદ્ધા, એની વિકલ્પ આત્મા બુદ્ધિપૂર્વક નિર્ણય એને કહેવાય વ્યવહાર સમ્યક્ત્વ. જય સેન આચાર્ય ગુરુ ટીકા પાનો 170. જીવ અજીવ આશ્રવ બંધ સંવર વિજય અને મોક્ષ એ સાત તત્વોની જેમ છે તેમ યથાર્થ અટળ શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમ્યક છે. છ ઢાળા ઢાળ પણ વ્યાપક પણ. પ્રશ્ન: વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શન નું સાધક છે? પ્રશ્નમાં છે કે નહીં? ઉત્તર: જો પ્રથમ નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે વિકલ્પરૂપ વ્યવહાર સમ્યક દર્શન નો અભાવ થાય છે. જે પહેલા શાસ્ત્રના અભ્યાસથી સિદ્ધાંતોનો નિર્ણય કર્યો હતો એને વ્યવહાર કહેવાતો જ નથી. પણ એના પછી જયારે આત્માનો અનુભવ થયો, આત્માના અનુભવ વખતે જે પહેલા વાંચ્યું હતું એ જ નિર્ણય પાકો થયો, તો હવે અવલાને વ્યવહાર કહેવામાં આવે છે. પણ અહીંયા પ્રથમ ક્યાંથી શરૂ કર્યું? કે પહેલા આત્માના અનુભવથી શરૂ કર્યું. આગળનો જે શાસ્ત્રના અભ્યાસનો જે નિર્ણય હતો એ તો પાછળથી પુષ્ટ થયો. ચાલો, પ્રથમ નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે વિકલ્પરૂપ વ્યવહાર સમ્યક દર્શન નો અભાવ થાય છે. ઓલા વિકલ્પો તૂટે તો અહીંયા આત્માનો અનુભવ થાય. તેથી તે વ્યવહાર સમ્યક દર્શન ખરેખર નિશ્ચય સમ્યક દર્શન નું સાધક નથી, તો પણ તેને ભૂત નિગમ નહીં સાધક કહેવામાં આવે છે. ભૂત નિગમ ને એટલે કે જે પર્યાય ભૂતકાળમાં હતી એને વર્તમાન વર્ત કહી દેવી, એનાથી એને સાધક કહેવામાં આવે છે. એટલે કે પૂર્વે જે વ્યવહાર સમ્યક દર્શન હતું તે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે. આ જે અહીંયા ઉપચારથી કહી દીધું પૂર્વે વ્યવહાર સમ્યક દર્શન હતું, ખરેખર હતું નહીં, ખરેખર તો એ નિશ્ચય થયું પછી એને કહેવાયું. ખ્યાલ આવે ને? તો પછી નિશ્ચય અને વ્યવહાર એ નયના પક્ષ છે અને નય સમ્યક જ્ઞાન નો અંશ છે, સમ્યક શુદ્ધ જ્ઞાન નો અંશ છે. એટલે નિશ્ચય અને વ્યવહાર તો જે પદાર્થમાં મુખ્ય ગૌણ કરીને જાણવાની કે કહેવાની પદ્ધતિ છે. આત્માનો અનુભવ એકવાર થયો પછી કહેવાની પદ્ધતિને વ્યવહાર કહેવાય છે. બાકી કઈક પહેલાનો અભ્યાસ વ્યવહાર છે, હમણાંનો અભ્યાસ આત્માનો અનુભવ નિશ્ચય છે એમ નથી. એમાં પદાર્થના ઓલામાં ભેદ નથી. થતી વખતે અભાવરૂપ થાય છે, તેથી જયારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વેની વિકલ્પ સહિતની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. પરમાત્મા પ્રકાશ ગાથા 140 પાનું 143 પ્રથમ આવૃત્તિ. આ રીતે વ્યવહાર સમ્યક દર્શન કે નિશ્ચય સમ્યક દર્શન નું કારણ નથી, પણ તેનો અભાવ છે તેનું કારણ છે. આપણે અહીંયા અભાવરૂપ નિમિત્ત અને ભાવરૂપ નિમિત્ત ભેદ આવશે. ભાવરૂપ નિમિત્ત એટલે કે સમજો કે ઘરમાં દ્રવ્ય છે અને જીવ અને પુત્ર ગમન કરી રહ્યા છે, તો આની હયાતી અને સ્વયં ગમન કરતા જીવ અને પુત્રનો ઘરમાં દ્રવ્ય પર આરોપ આવો એને ભાવરૂપ નિમિત્ત કહેવાય. અને અભાવરૂપ નિમિત્ત એટલે કે આપણે પૈસા નો નાશ કર્યો, આપણે પૈસા આપી દીધા અને શાકભાજી લીધા, તો આ પૈસા ગયા અને ઓલા આવ્યા એને કહેવાય પૈસા થી લીધા. પણ પૈસા હોય ત્યારે ઓલા ન આવે. ખ્યાલ આવે છે? એને કહેવાય અભાવરૂપ નિમિત્ત. તો અહીંયા વ્યવહાર જાય છે ત્યારે નિશ્ચય પ્રગટ થાય છે, એટલે એને અભાવરૂપ નિમિત્ત છે. સાધારણ ઉદાહરણ લીધું ને હમણાં. જો નિમિત્ત નું એવું છે કે સ્વયં કાર્ય કરતું નથી, તો પણ એના પર કાર્યની જયારે ઉત્પત્તિ થાય ત્યારે આના પર આરોપ આવે છે. એટલે એક તો સ્વયં કાર્ય ન કરતું હોવું જોઈએ અને બીજું એના પર આરોપ બી આવવો જોઈએ. હવે અહીંયા આજે વ્યવહાર સમ્યક દર્શન કોને કીધું કે સાત તત્વની શ્રદ્ધા. એટલે આજે આપણે શાસ્ત્રમાં જીવ કોણ છે, પુત્ર કોણ છે, આશ્રવાદી કોણ છે, મોક્ષ શું છે, જીવની શુદ્ધ અવસ્થા શું છે, હરિયન ભગવાન કેવો અનુભવ કરતા હશે જેને આપણે અનંત સુખ કહીએ છીએ, એનું અનુમાનથી કંઈક તો આપણને કંઈક ફિલિંગ તો આવવું જોઈએ ને. પહેલા આત્માના અનુભવની પહેલા કંઈક તો નિર્ણય હોવો જોઈએ ને આપણો કે ના આ વસ્તુ કરવા યોગ્ય છે. આ બધાને પાછળથી વ્યવહાર સમ્યક તો કહેવાય છે. પણ આ બધો જે આગળ નિર્ણય કર્યો એ નિર્ણય અનંત પૂર્વ ક્ષણ વર્તી પર્યાય દેવું છે. હવે આ આના વગર આત્માનો અનુભવ કઈ આઉટ ઓફ સડનલી ક્યાંક થઈ નહીં જાય. પહેલા કઈક તો અનુમાન થી નિર્ણય હોવો જોઈએ કે જીવ શું છે, મોક્ષ શું છે આદિ. તો એને તત્વ નિર્ણય થયું. હવે જયારે આત્માનો અનુભવ થયો તો પેલો નિર્ણય એ તો ખાલી વિકલ્પમાં, એક જાણે આપણે તરંગો ઉઠી હતી ને આમ નિર્ણય કર્યો કે હા આ આમ છે, આ આમ છે, આ આમ છે. હવે ત્યાંથી ઉપયોગને હટાવીને ત્યાં સંવર અધિકાર છે ને, સમયતા અધિકાર, બહુ સરસ એમાં વર્ણન છે કે જ્ઞાન નું અને ક્રોધાદીનું ભેદ વિજ્ઞાન થયું. હવે જનરલી આપણે ભેદ વિજ્ઞાન એટલે શું છે, આ હું જુદો, આ જુદા, હું જુદો, આ જુદા. હવે જુદા જુદા ક્યાં સુધી કરતા રહેવું, આ શરીર જુદું, હું જુદો, શરીર જુદું, હું જુદો, એવું ઉપયોગાત્મક ક્યાં સુધી વિચાર કર્યા કરે. નિર્ણય થઈ ગયો ને કે બીજું જુદું છે, હવે એનાથી જ્ઞાનને હટાવી લો અને જ્ઞાનને પોતાના આત્મામાં રમાવો, પોતાના વિચાર ચિંતનમાં નિરંતર આત્માનું જ સ્મરણ, એના ગુણોનું અસ્તિત્વ, એનું બહુમાન, એની મહિમા વધવી જોઈએ. તો એમાં આજે આજે બુદ્ધિપૂર્વકનો વિચાર ચિંતન કર્યો ને, એને વ્યવહાર પાછળથી કહેવાશે જયારે એ જે આત્મામાં લીન થઈ જાય. તો આપણે શું હોય, જનરલી કેવો વિચાર કરીએ, એના હું સંગઠ જઈશ, હું સ્વાધ્યાય કરીશ, હું મારી નિવૃત્તિ લઈ લઈશ, હું આમ કરીશ, તેમ કરીશ. અરે બધાનો ક્યાં સુધી વિચાર કરે, બધા છોડો, હું આત્મા છું એનો વિચાર કરો. બાકી બધું જેમ ચાલે છે ને દુનિયામાં એને ચાલવા દો. બધું બહારમાં ફેરફાર કરવાના આપણે જે મૂળ પ્રયોજન છે એ છૂટી જાય. અહીંયા મૂળ પ્રયોજન જયારે એ સધાય છે તો આગળ જેટલો નિર્ણય કર્યો એ નિર્ણય હવે અનુભવથી, એને ગુરુદેવ શ્રી કે ને કહેલું મોર છાપ, એનામાં અનુભવની મોર છાપ લાગી તો હવે એને વ્યવહાર કહેવામાં આવે છે. પોલા ખાલી બુદ્ધિપૂર્વક નિર્ણયનો અભાવ થયો અને આ હવે પેલું જે આપણે ખાલી જે રસોઈ બનાવવાની રેસીપી વાંચી હતી એ અનુમાનનો અભાવ થયો અને હવે આ સ્વાનુભવની પ્રગટતા થઈ. હા જો હવે મેં અનુભવથી ચાખેલું છે કે આવું લાગે છે. ચાલો આગળ વાંચી લો. 11મો વ્યવહારાભાસ સમ્યક દર્શનને કોઈક વાર વ્યવહાર સમ્યક દર્શન પણ કહે છે. એટલે જે ખરેખર તો આભાસ છે, ખરેખર સમ્યક દર્શન છે જ નહીં. જો દ્રવ્યલિંગી મુનિને આત્મજ્ઞાન, શૂન્ય આગમ જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ ભાવની એકતા પણ કાર્યકારી નથી. જુઓ મોક્ષના પ્રકાશક પાનું 237-241. અહીં જે તત્વાર્થ શ્રદ્ધાન શબ્દ વાપર્યો છે તે ભાવ નિક્ષેપે નથી પણ નામ નિક્ષેપે છે. દ્રવ્યલિંગી મુનિકાર એટલે જે બાહ્યથી મુનિ દશામાં છે, અંદર આત્માના અનુભવની એને અનુભવ નથી અને એવો વૈરાગ્ય પણ નથી. એટલે અંતરથી એવી દશા નથી પણ બાહ્યથી દશા મુનિ લાગી છે. અચ્છા, દ્રવ્યલિંગી મુનિ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે, કોમન કન્ટેક્ટ છે કે નિત્ય દ્રષ્ટિ છે. પણ બાકી ચોથા ગુણસ્થાન વાળા અવિરત સમ્યક દ્રષ્ટિ કે પાંચમા ગુણસ્થાન વચ્ચે શ્રાવક પણ હોઈ શકે અંતરંગથી, અને બાહ્યથી દ્રવ્યલિંગી મુનિ હોય એવું હોઈ શકે. એ એક્સેપ્શન છે, એની હમણાં વાત નથી. હમણાં વાત કોની છે, જે બાહ્યથી મિથ્યા દ્રષ્ટિ છે. હવે બાહ્યથી જે મિથ્યા દ્રષ્ટિ છે એને આગમ જ્ઞાન બી છે, તત્વાર્થ શ્રદ્ધાન પણ છે. તત્વાર્થ શ્રદ્ધાન એટલે કહ્યું કે આ શાસ્ત્ર વાંચીને પરિભાષાવાદી જાણી, એટલે એનાથી એને નિર્ણય તો થયો છે, એમને બુદ્ધિપૂર્વકનો નિર્ણય થયો કે ભાઈ આ હા હું જીવું છું, આ મારે મોક્ષ આવી રીતના પ્રાપ્ત કરવું, એ બધો બાહ્યનો નિર્ણય બરાબર છે પણ એને વ્યવહાર કહેવાતું નથી. હવે જો અહીંયા ક્વેશ્ચન છે કે તો પણ ક્યારેક ક્યારેક એને વ્યવહાર કહી દેવામાં આવે છે તો કેમ, તો જવાબ છે અહીં જે તત્વાર્થ શ્રદ્ધાન શબ્દ વાપર્યો છે તે ભાવ નિક્ષેપે નથી નામ નિક્ષેપે. ભાવ નિક્ષેપે એટલે કે એને અનુભવપૂર્વક, ભાવ ભાષણ પૂર્વક નથી, એ ખાલી પરિભાષાઓથી એમને આત્માનો એ તત્વનો નિર્ણય કર્યો છે. જેને સ્વ પરનું યથાર્થ શ્રદ્ધાન નથી પણ વિકરાગે કહેલા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે, અન્ય મતમાં કહેલા દેવાદિક અને તત્વાદિકને માને નહીં, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્તો વડે તે નિશ્ચય સમ્યક્તી નામ પામે નહીં. બરાબર, ભલે જૈન છે, જૈન મતાનુયાયી છે, અન્ય ધર્મને બિલકુલ નથી માનતા પણ તો પણ આત્માનો અનુભવ નથી તો એને સમ્યક દ્રષ્ટિ એટલે વ્યવહાર સમ્યક દ્રષ્ટિ પણ કહેવાય નહીં. મોક્ષા પ્રકાશક 5343 તેને ગ્રહિત મિથ્યાત્વ કહ્યું છે એ અપેક્ષાએ વ્યવહાર સમ્યક્ત્વ થયું છે એમ કહેવાય છે. બ્રેકેટમાં ઉપચારથી કહેવાય છે. પણ તેને અગ્રહિત મિથ્યા દર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહારાભાસ સમ્યક દર્શન છે. જો જેને સમ્યક દર્શન જ નથી તો એમને નથી નિશ્ચય કે નથી એમને વ્યવહાર. પણ ઉપચારથી કેમ કે એમની શાસ્ત્રીય શ્રદ્ધા સાચી છે એટલે એમને ઉપચારથી કહેવાય છે કે ભાઈ આ વ્યવહાર સમ્યક દ્રષ્ટિ. હવે લોકોએ એનું ઊંધું જ માની લીધું કે ભાઈ વ્યવહાર છે નિશ્ચય પાછળથી થશે, એવું ન હોય. જયારે આત્માનો અનુભવ થાય તો જ અંદરના અનુભવને નિશ્ચય અને બહારના નિર્ણયને વ્યવહાર કહેવાય. જો નિત્ય શક્તિ જીવને દેવ ગુરુ ધર્માધિકનું શ્રદ્ધાન આભાસ માત્ર હોય છે. આભાસ માત્ર એટલે કે એમને અનુમાન છે ત્યાં આવું હોઈ શકે. ચાલે હજી એમને સંશય વિપર્ય અનવ્યવસ્થા એવા દોષો હજી એમને છે તો તેના શ્રદ્ધાંતમાંથી વિપરીતાભિનિવેશનો અભાવ થયો નથી, વિપરીત અભિપ્રાયનો નાશ થયો નથી. વળી તેને વ્યવહાર સમ્યક આભાસ માત્ર છે તેથી તેને જે દેવ ગુરુ ધર્મ નવ તત્વાદીનું શ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશના અભાવ માટે કારણ ન થયું અને કારણ વિના તેમાં એટલે કે સમ્યક દર્શનનો ઉપચાર સંભવતો નથી. તેથી તેને વ્યવહાર સમ્યક દર્શન પણ સંભવતું નથી. તેને વ્યવહાર સમ્યક તો માત્ર નામ નિક્ષેપથી કહેવામાં આવે છે. આજે કહેવાની પદ્ધતિ છે ને એ તો ખાલી ઉપચાર છે. જેવી રીતે આપણે કોઈ મંદિરમાં પૂજા કરીએ 10 લક્ષણમાં ઉપવાસ આદિ આપણે કરીએ તો આપણે એને શું કહીએ કે આ તો વ્યવહાર ધર્મ છે એમ કહી દઈએ ને કે આ તો વ્યવહાર ધર્મ છે, નિશ્ચય કંઈક જુદો છે. તો કોઈકને સમજાવવું હોય એમ કહી દેવામાં આવે છે અને કહેવાની પાછળનો અભિપ્રાય શું છે આપણે ખાલી સમજવો જોઈએ. જો આ પેરેગ્રાફ કરી દીધું દેવ ગુરુ ધર્મ આદિનું શ્રદ્ધાન કર્યું, આ શાસ્ત્રમાંથી જે સાત તત્વ આદિની પરિભાષા આદિ છે એનો નિર્ણય સાચો કરવો જે આપણે સમ્યક દર્શનની પહેલાની ભૂમિકા છે. જે અનાદિ નિત્ય દ્રષ્ટિ જીવ છે એને ગ્રહિત અગ્રહિત દેવ ટાઈપના નિત્ય દર્શન હોઈ શકે. તો જે જીવ હવે કોઈ અન્ય ધર્મ આદિમાં અન્ય માન્યતામાં ઈશ્વર કરતાવાદ આદિમાં એમાં ક્યાંય ધર્મ માનતો નથી, સાચા દેવગુરુ ધર્મને આ જ સાચા છે એવો એમણે બુદ્ધિપૂર્વક ખરેખર નિર્ણય કર્યો છે, પણ ત્યાંથી હજી આત્માના અનુભવ સુધી પહોંચ્યા નથી. તો જે બહારના આજે દેવશાસ્ત્ર ગુરુ આદિનો નિર્ણય, સાત તત્વ આદિનો નિર્ણય, આ શાસ્ત્ર જ્ઞાન આદિ બધું એને બોલવા ચાલવાની ભાષામાં જે સાવ અનાદિ નિત્ય દ્રષ્ટિ છે એની કમ્પેરિઝનમાં ક્યારેક એમ કહી દેવામાં આવે કે ભાઈ આમનો વ્યવહાર ધર્મ છે એમની વ્યવહાર નિર્ણય પાક્યો છે ખ્યાલ આવે ને, પણ એ બધો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે એમ નથી. હવે જે દ્રવ્યલિંગી મુનિરાજનું એક્ઝામ્પલ આપ્યું તો દ્રવ્યલિંગી મુનિ છે બહારમાં 28 મોરગુણ ચોખ્ખા પાડે છે. શાસ્ત્ર સ્વાધ્યાય નિર્ણય જે શાસ્ત્રીય નિર્ણય વિકલ્પાત્મક નિર્ણય એમનો પાક્કો છે, પણ હજી અંદરથી એવું સ્વસંવેદન નથી થયું, એવો પુરુષાર્થ નથી ઉભર્યો તો નથી થઈ શક્યું. પણ એમના જે બાહ્યના આચરણ આદિ ધર્મને કોરિલેટ કરવા માટે કોઈને બાહ્ય ધર્મ દેખાડવો હોય કે કેવો હોય તો જો આવી રીતના વ્યવહાર ધર્મ હોવો જોઈએ ખ્યાલ આવે, એમ ઉપચારથી કહેવામાં આવે છે. પણ ખરેખર એને વ્યવહાર કહી ન શકાય. જે રિયાલિટી છે કે અંદરની વિતરાકતા હોય એ પ્રમાણે બાહ્યના ગુણસ્થાન હોય. અહીંયા ભલે મુનિ કહેવામાં આવે છે એમને, પણ ખરેખર તે મુનિ જ નથી, કેમ કે એમને અંદરની એટલી વિતરાકતા જ નથી. આશા લાગે એ અંદર બાહ્યનું ચાલે એ આપણે સમજવું છે. વ્યવહારાભાસ છે એ આભાસ માત્ર છે. ચાલો આગળનો ટોપિક જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે હવે આપણે લઈએ છીએ, સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય. એટલે આ આપણા ઉપર લાગુ પડે છે કે આપણે શું કરવું આપણી ભૂમિકામાં. જો સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય શું છે? ઉત્તર, આત્મા અને પરદ્રવ્યો તદ્દન જુદા છે. શરૂઆત ક્યાંથી કરી? ત્યાં વિશ્વમાં છ દ્રવ્ય છે, એમાં આ જીવ એ આત્મા એક દ્રવ્ય છે. બાકીના અન્ય દ્રવ્ય કેવા છે? જુદા છે, એ મારાથી જુદા છે. એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય તેના કોઈ ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં કે તેના ગુણમાં કે તેના પર્યાયમાં પ્રવેશ કરી શકતા નથી. આ ગુરુદેવ શું કે આ મહાસિદ્ધાંત છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતા નથી. માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવી વસ્તુસ્થિતિની મર્યાદા. પહેલા સિદ્ધાંત ક્યાં એસ્ટાબ્લિશ કર્યો? એ સૌથી પહેલો કોઈ એકબીજાનું કાંઈ કરી શકે નહીં. વળી દરેક દ્રવ્યમાં અગુણ લઘુત્વ ગુણ છે, કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહીં. અગુણ લઘુત્વ ગુણ શું કહે છે? એક દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, એટલે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ અન્ય ગુણ રૂપે ન થાય, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને છૂટા ન પડી જાય એવો ગુણ દરેક દ્રવ્યમાં રહેલો છે. એટલે જો કેટલું સિમ્પલ છે પણ કેટલું માર્મિક છે કે આ જીવ હું પોતે, મારું જેવું જીવનું સ્ટ્રક્ચર છે, જે મારા અનંત ગુણો સહિત આ અખંડ પદાર્થ અનાધિકારથી એવો ને એવો જ છે. એને ક્યારે કઈ થયું જ નથી. આપણે જનરલી વિચાર કરવા બેસીએ, અરે અનાધિકાળથી જીવ આ સંસારમાં પરિભ્રમણ કરે છે, 4,84,00,000 યોનિઓમાં અનંત દુઃખો ભોગવ્યા છે, એ સાંભળીને આપણે સાઈડ થઈ જઈએ કે અરે અનંત દુઃખો ભોગવ્યા, અરે ભોગવ્યા તો એ તો ગઈને પર્યાય, એટલે ભૂલી જાઓ. દ્રવ્યમાં કઈ થયું? કઈ નથી થયું, તો બસ જલસા કરો છે ને, ખુશ થઈ જાઓ. ત્યારે મારા દ્રવ્યને કઈ થયું જ નથી. શરીરમાં કઈક હવે રોગ આવી જાય, કઈક ફ્રેક્ચર થઈ જાય, કઈક લાગી જાય, કે કઈક સમજો ને વાળ કાળા સફેદ થઈ જાય, તો જીવમાં કઈ થયું? કઈ ના થયું, જલસા કરો. બધી વસ્તુમાં છે ને કોઈ પણ ક્વેશ્ચન આવે ને ઉભો, સીધો આ પ્રશ્ન ઉપાડો, જીવને કઈ થયું? કઈ ના થયું, તો નેક્સ્ટ શું આવે? જલસા કરો. એકદમ નિર્ભર થઈ જવાય કે બોલો, કઈ વસ્તુનો ડર છે? હવે કઈ વસ્તુનો ડર છે આપણને? ગમે તે થાય, ગમે તે ઉલ્કાપાત થઈ જાય, કે ગમે તે વરસાદ આવી જાય, બધો આપણો બિઝનેસ ડૂબી જાય, ગરીબીમાં વયા જઈએ, કે શરીર આખું આપણું એમ સમજો ને 50 રોજ અંદર ઘૂસી જાય, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ને આ ને કર, જીવને કઈ કર્યું? કઈ ન કર્યું. ખ્યાલ આવે છે? આ જીવની એકમાત્ર પોતાના દ્રવ્યની શ્રદ્ધા, ખાલી આટલી જ ત્રિકાળી ઉપાદાન, એની શ્રદ્ધા કરતા જ બધા આપણા ભયનો નાશ થઈ જાય. અને અંદરથી જે શાંતિ એક પ્રગટ થાય છે ને, આટલી આટલી નાનકડી અમસ્તી વાત છે, ત્યારે મારા જીવને કંઈ થયું જ નથી, અને ક્યારે કંઈ થતું જ નથી, ક્યારે કંઈ થવાનું બી નથી, તો હવે એ કેટલા નિર્ભાર થઈ જાય. હવે કઈ કરવા ધરવાનું કઈ ટેન્શન જ ન રહ્યું. સિમ્પલ વસ્તુ હોય ને, સમજો કે આપણે અમારે સોનગઢમાં નાટક કરશું ને, હવે સમજો નાટકમાં આમ મુકુટ ઉતારતા પડી ગયો, કે હાર ઉતારતા મુકુટ પડી ગયો, સમજો કઈક બીજું મેચઅપ છે, માઇક નું ચાલુ થયું કે કઈક થયું, તો આપણે શું પ્રશ્ન પૂછશું? આપણે શું સવાલ પૂછ્યું ત્યારે? અરે ભૂલી ગયા છીએ આમાં. આપણે સવાલ શું પૂછ્યું? કે ભાઈ જીવને કઈ કહ્યું? જીવને કઈ નથી કર્યું ને. અરે ટેન્શન શું લેવાનું? કોઈ વસ્તુનું લાઈફમાં ટેન્શન લેવાનું જ નહીં. કેમ કે જીવને કઈ થાય છે? કઈ નથી થતું. તો પછી એકદમ એક નિર્ભર આખું જીવન, જે સ્થાને કહેવાય સહજ જીવન, જે ટાઈપનું પર્યાયમાં પરિણામ થાય છે એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ. જો પુરુષાર્થ, અનંતર પૂર્વનો પુરુષાર્થ પૂરેપૂરો, એ પુરુષાર્થ પૂરેપૂરો બધી મહેનત કરી અને તોય સત સમયની યોગ્યતામાં કંઈક થાય તો શું કરવાનું? તો કાંઈ ત્રિકાળી ઉપાદાનને યાદ કરો, એટલે જીવને કઈ થયું? ખ્યાલ આવે? આખું બધું, આખું દુઃખ નો જે પહાડ આપણે કહીએ છીએ ને, અનાધિકાર થી જીવ દુઃખ ભોગવે છે, બધો ક્યાં ગાયબ થઈ ગયો ખબર જ નથી. આપણી નજર છે ને, આપણી નજર એ પર્યાય ઉપર છે કે જો આ આપડી ગઈ, જો આ આમ થઈ ગઈ, જો મને આમ થઈ, મને તેમ થઈ, ત્યાંથી નજર હટાવી લો અને સીધો પ્રશ્ન શું પૂછો કે જીવને તો કઈ થયું જ નથી. આપણી નજર ક્યાં વહી ગઈ? એ સ્વભાવ તરફ વહી ગઈ. જો એક થોડી માર્મિક વાત છે, એને સમજવાની કોશિશ કરજો. આપણું ડે ટુ ડે લાઈફમાં નિરંતર આપણો ઉપયોગ, ઉપયોગ એટલે જે પ્રગટ જ્ઞાન નો વ્યાપાર છે ને, એટલે આપણે વિચાર શું કરીએ છીએ? નિરંતર પર્યાય નો જ વિચાર કરીએ કે જો મારે બિઝનેસમાં આમ થયું, જમવામાં આમ થયું, મારી રોટલી પડી ગઈ, સિમ્પલ છે, આમ થયું, દૂધ ઉકળી ગયું, આમ થયું, થાય છોડો, જીવને કઈ થાય છે? એ નજર સીધી જીવ ઉપર જાય ને, તો હવે હવે માતાજીનું તમે એક્ઝામ્પલ યાદ કરો કે પાણી ભરવા જાય તો પણ એ ત્યાં વિચારે કરી લે. તો વિચાર એટલે કોનો? પાણીનો વિચાર કરતા હશે, કોનો વિચાર કરતા હશે? ત્યાં પોતાના આ સ્વભાવનો વિચારે કરી લે. ઓલું જે થાય છે ઠીક, એ એના એની જગ્યાએ ચાલે, એમ કરીને એ ત્યાંથી નજર હટાવી લે. આપણા લાઈફમાં જે પણ જાતના પરિણામો, હવે દરેક પોતપોતાના કર્મના ઉદય એ બહારના સંયોગો જે પ્રમાણે છે એ પ્રમાણે લઈને આવ્યા છે, પણ એના ઉપર નજર ન કરીને દરેકે દરેક પોતાના જીવ સ્વભાવને તો સાથે રાખીને જ આવ્યા છે કે નહીં? એની નજર કરે આ પરિસ્થિતિઓને ભૂલી જવાનું, સ્વભાવની નજર કરે તો આખો સંસાર શૂન્ય થઈ જાય. ચાલો આપણે આગળ વાંચીએ. જો આપણે ક્યાં હતા કે અગુરુ લઘુત્વ ગુણ, દરેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ ગુણ છે, એમ કે સામાન્ય ગુણ છે, તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહીં. તેથી આત્મા પર દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, શરીરને હલાવી ચલાવી શકે નહીં, દ્રવ્ય કર્મો કે કોઈ પણ પર પદાર્થ પર દ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહીં. આ પ્રથમ નક્કી કર, આ પ્રમાણે નક્કી કરવાથી જગતના પર પદાર્થોના કરતાપણાનું જે અભિમાન આત્માને અનાધિકારથી ચાલ્યું આવે છે, તે માન્યતામાંથી એટલે કે અભિપ્રાયમાંથી અને જ્ઞાનમાંથી ટળી જાય. સૌથી પહેલા શું કીધું કે આજે પ્રગટ કરવાનો ઉપાય આપણે વાંચીએ છીએ, એમાં સ્ટેપ છે આપણને, તો સૌથી પહેલો સ્ટેપ શું કીધો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, માટે કોઈ મારું કાંઈ કરી શકતું નથી, હું કોઈનું કાંઈ કરી શકતો નથી. એટલે આવો અભિપ્રાય માન્યતામાંથી જ્ઞાનમાંથી ટળી જાય. સેકન્ડ સ્ટેપ જો આગળ, શાસ્ત્રોમાં દ્રવ્ય કર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એવું કથન આવે છે, તેથી તે કર્મોનો ઉદય જીવના ગુણોનો ખરેખર ઘાત કરે છે એમ ઘણા માને છે, અને તેનો એવો અર્થ કરે છે, પણ તે અર્થ ખરો નથી, કેમ કે તે કથન વ્યવહાર નહીનું છે, માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવવા વાળું તે કથન છે. તેનો ખરો અર્થ એવો થાય છે કે જ્યારે જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે, અર્થાત પોતાના પર્યાયનો ઘાત કરે છે, ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્ત રૂપે જે દ્રવ્ય કર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું તેને ઉદય કહેવાનો ઉપચાર છે. એટલે કે તે ખરેખર નિમિત્તનો આરોપ આવે છે, અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વાંચે, એક આપણે હમણાં જ હવે નેક્સ્ટ જે અધ્યાય ચાલુ કરશું ને, પાંચ ભાવ શરૂ થશે, સેકન્ડ અધ્યાયના 1-7 સૂત્ર, જીવના પાંચ અસાધારણ ભાવો, એમાં આપણે જોશું કે જીવના જે પરિણામ છે એ પરિણામોને કર્મની અવસ્થા અનુસાર વિભાજિત કરવાની શૈલી, અને કહેવાય જીવના પાંચ અસાધારણ ભાવ. તો ત્યાં કર્મનો ઉદય થાય છે ત્યારે જીવના જે પણ કાંઈ ભાવ હોય એને શું કહેવાય? અદૈહિક ભાવ કહેવાય. ત્યાં કર્મને ઉપશમિત કર્યા અને દબાવી દીધા, તો અહીંયા જીવના જે શુદ્ધ ભાવ છે એને ઔક્ષમિક ભાવ કહેવાય. એવી રીતના આપણે બધા જોઈશું. એક તમને પહેલેથી થોડી સિક્રેટ લીક કરી દઉં, જો જ્યારે આપણે સાયોક્ષમિક ભાવ જોશું ને, ત્યારે આપણે જોશું કે જીવને જે કર્મ હમણાં વર્તમાનમાં આ સમયમાં ઉદયમાં આવવાના છે તો સમજો કે જીવના ગુસ્સાના પરિણામ થવાના છે. સમજો તો ત્યાં જે કર્મ ઉદયમાં આવવાના છે તો એ ગુસ્સા વાળા હોવા જોઈએ, બરાબર. હવે જીવને સમજો 50 ડિગ્રીનો ગુસ્સાનો ભાવ આવ્યો તો ત્યાં કર્મનો ઉદય કેવો હોવો જોઈએ? 50 ડિગ્રી વાળો ગુસ્સાનો ઉદય હોવો જોઈએ ને. તો ઇન્ટરેસ્ટિંગ શું છે કે ત્યાં એ સમયમાં કર્મની શક્તિ 1 થી લઈને 100 સુધી બધી જ અવેલેબલ છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જીવના 50ના ગુસ્સાના પરિણામ થયા તો ઉદયના સમયે જ એ બધાને બધા કર્મ 1 વાળા ભી 50 થઈ ગયા અને 100 વાળા ભી 50 થઈ ગયા અને ઉદયમાં આવે. તો બોલો હવે કર્મનો ઉદય એને જીવના પરિણામોનો ઘાત કેવી રીતના થયો? જીવની પોતાની સ્વતંત્રતા છે કે નહીં કે એને 50 ડિગ્રીનો ગુસ્સાનો ભાવ કરે? ખ્યાલ આવે છે કે નહીં? અને કર્મ એ તો નિમિત્ત નૈમિત સંબંધ બજાવ્યો કે ભાઈ એની રીતે કન્વર્ટ થઈ જાય. ખ્યાલ આવ્યો કે થોડું ટેકનિકલ આપણે જોઈ લીધું પહેલા. કહેવાનો ભાવ શું છે મારો? હવે એ સમજો કે આપણે અત્યારના મતિ શુદ્ધ જ્ઞાની છે, બરાબર. હવે કોઈ કેમ કે છે ને ભાઈ મારું જ્ઞાનનો ક્ષય છે બહુ જોરદાર, આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ. અને કોઈ બીજું શું કહે છે કે ભાઈ મારો ઓછો છે, બહુ યાદ રહેતું નથી, હવે ઉંમર થઈ આમ થયું તેમ થયું. મારો તમને પ્રશ્ન છે કે તમને વધારે ઇન્ટેલિજન્ટ થવામાં કોણ રોકનાર? ખ્યાલ આવે છે? વર્તમાન સમયમાં આપણે એમ કહીએ કે ભાઈ મારી જ્ઞાનની શક્તિ ઓછી છે, તો તમારી જ્ઞાનની શક્તિ વધારવામાં રોકનાર કોણ? કોઈ નહીં, આપણે પોતે જ. મારી ઓછી શક્તિ છે, યાદ નથી રહેતું, આવા નેગેટિવ સ્ટેટમેન્ટ કહી કહીને છે ને આપણે પોતે જ આપણી શક્તિ ઓછી કરી છે. જીવના સ્વયં પુરુષાર્થને કારણે જ એ જીવના જ્ઞાનનો ભાગ થાય છે. અને જો જીવ એને કબડું કરે કે ના મને યાદ રહેશે, મને રહેશે, હું કોશિશ કરું છું, 5 વાર વાંચે ન યાદ રહે તો 10 વાર વાંચે તો યાદ કેમ ન રહે? રહે છે. એ કર્મનો સિદ્ધાંત પણ એવો જ છે કે જે જીવ એને યાદ કોઈ પણ યાદ કે સમજવાની કે ગમે તે કોશિશ કરે ને તેને સમજાયે છે. એવું કોઈ વિષય નથી જે આપણને ન સમજાય. એની પાછળ પુરુષાર્થ જો તૈયાર છે, આપણે પુરુષાર્થ કરવા તૈયાર છે કે નહીં એ મુખ્ય પ્રશ્ન છે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા આપણી વાત નીકળી આ કર્મથી કે ભાઈ આજે જીવ કર્મના ગુણોનો ઘાત કરે છે કે કર્મ જીવના ગુણોનો ઘાત કરે છે, એવો કહેવાનું જે ઉપચાર છે તે ખરેખર સાચી વાત નથી. હવે જો આપણે અહીંયા પોઝિટિવ સાઈડ વાંચીએ તો અહીંયા શું કહે છે, સેકન્ડ લાઈન છે, અને જે જીવ અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી, પોતાના પર્યાયનો ઘાત કરતો નથી, તો દ્રવ્ય કર્મના તેજ સમૂહને નિદ્રા નામ આપવામાં આવે છે. ખ્યાલ આવે છે? જો મુનિરાજ છે ને એ મુનિરાજને પણ હજી વેદ કર્મનો ઉદય છે, વેદનીયનો ઉદય છે. બધા અરિયંત ભગવાનને સાતા હસાતા વેદનીયનો ઉદય છે. અરિયંત ભગવાનને વેદનીયનો ઉદય છે કે નહીં? તો ત્યાં એ જે સમજો કે અત્યારે આપણે મુનિરાજ છે કેમ કે મારે ઘાતી કર્મ લેવા છે, તો સમજો મુનિરાજ ની વાત કરીએ તો મુનિરાજ પોતાના આત્મામાં લીન છે, તો એવા કોઈ પરિણામ આવવા જ નથી દેતા. અને પરિણામ આવતા નથી તો કર્મ તો પડ્યા છે ને તો શું થાય? એનો અનુભવ, એની શક્તિ એટલી ઓછી થઈ જાય, એટલી ઓછી થઈ જાય અને ઉદય માં આવીને એ પરમાણુ એમને જ ફરી જાય, એટલે એને જ નિર્જરા કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કર્મના ભયને કારણે કે જીવને આમ થાય છે તેમ થાય, કશું થતું નથી. જીવ પોતાનો પુરુષાર્થ કરતો નથી, બસ એ આપણી કમજોરી. ચાલો જો વાંચી આવડે આ રીતે નિમિત નૈમિત સંબંધનું જ્ઞાન કરાવવા પૂરતો કે વ્યવહાર કથનનો અર્થ થાય છે. જો બીજી રીતે શબ્દો પ્રમાણે અર્થ કરવામાં આવે તો સંબંધને બદલે કર્તા કર્મનો સંબંધ માનવા બરાબર થાય. જો એમ જ માની લઈએ કે જીવ અને કર્મ જીવને કરે છે તો કર્તા કર્મ સંબંધ થઈ જાય, અર્થાત ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર એક રૂપ થઈ જાય. અથવા તો એક બાજુ જીવ દ્રવ્ય અને બીજી બાજુ અનંત પુદ્ગલ દ્રવ્યો એટલે કે કર્મો, કે અનંત દ્રવ્ય મળીને જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે, કે જે બની શકે નહીં. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી, નુકસાન કર્યું, પરિણામ આવ્યો વગેરે પ્રકારે ઉપચારથી કહેવાય છે. જો બોલવાની શૈલી છે, શાસ્ત્રમાં પણ એનું વર્ણન છે, પણ એની પહેલા ઓલો પ્રાથમિક સિદ્ધાંત કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય કઈ કરતો નથી એને સ્થાપિત કરી નહીં. હવે આ વાંચવું જોઈએ આપણે. પણ જો તેનો જો તે શબ્દ પ્રમાણે જ અર્થ કરવામાં આવે તો તે ખોટો છે. આ રીતે સમ્યક દર્શન ફરે. જુઓ સમયતાજી ગાથા 122 થી 125 તથા 377 થી 37 થી 44 ઓકે નીચે અમૃત ચંદ્રાચાર્ય ની ટીકા. આ રીતે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પહેલા તો સ્વદ્રવ્ય પરદ્રવ્ય ની ભિન્નતા નક્કી કરવી, પછી શું કરવું તે હવે કહેવાય છે. આપણે પહેલો નિર્ણય શું કર્યો કે હું કોણ છું, પરદ્રવ્ય કોણ છે, અને પરદ્રવ્ય મારું કઈ કરી શકતું નથી, હું પરદ્રવ્યનું કઈ કરી શકતો નથી. બરાબર, આટલી તો પ્રાથમિક ભૂમિકા બાકી. હવે હજી આગળ આત્માનો અનુભવ કેવી રીતના કરવો એની વાત હજી આવશે. જો અહીંયા જીવ દ્રવ્ય એની સાથે દ્રવ્ય કર્મની વાત કરી, હવે જનરલી શાસ્ત્રોમાં દ્રવ્ય કર્મની વાતો આવે છે એટલે એની વાત અહીંયા કરી. એની સાથે નો કર્મ તો લઈ લેવા, કેમ કે આપણને મુખ્ય તકલીફ ખરેખર દ્રવ્ય કર્મથી છે જ નહીં, ખરેખર નો કર્મથી. અનાદિકાળથી જે જીવ દુઃખી થાય છે કોને કારણે, કે શરીરને પોતાનું માનવાને કારણે. આ કર્મ શબ્દ તો આપણે આ ભાવમાં આવીને આ શાસ્ત્રથી સાંભળ્યો, ખ્યાલ આવ્યો કે નહીં, ક્યાંક, કારણ કે એ તો દેખાતા જ નથી. એટલે એ તો શાસ્ત્રથી આપણે ભણીને એને કારણે હવે દુઃખી છે. એટલે શાસ્ત્રના આધારે ખોટો નિર્ણય કરીએ છીએ, એવું થયું ને. બાકી જે અનાદિ નિત્યાત્વ છે કોને કારણે છે, કે શરીરમાં પોતાપણું, એ ન કર્મમાં પોતાપણું થયું. અને જે ભાવ કર્મ એટલે મોહ રાગ દ્વેષના પરિણામ, એની જે સૂક્ષ્મ જે હજી હવે આવશે, આ નેક્સ્ટ સેક્શન એનો જ છે, એટલે એની ચર્ચા પણ આપણને આવશે. આપણો ટાઈમ પૂરો થયો, આપણે અહીંયા સ્ટોપ કરશું. નેક્સ્ટ ક્લાસમાં આ સમ્યક દર્શનનો ઉપાય એ પૂરું કરશું. જરા પાના ફરાવજો આગળ. નિર્વિકલ્પ અનુભવની શરૂઆત એ સમ્યક દર્શન પછી શું થાય છે, અનુભવની શરૂઆત. સમ્યક તો પર્યાય હોવા છતાં એને ગુણ કેમ કીધું એની વાત આપણે કરશું, અને બધા સમ્યક દ્રષ્ટિનો સમ્યક તો શું સમાન છે એની આપણે ચર્ચા કરશું. પછી એના સમ્યક દર્શનના ભેદ, એની નિર્મળતાનું સ્વરૂપ. સમ્યક્ત્વની નિર્મળતા નીચે પ્રમાણે 5 ભેદ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો સમલ, અગાઢ, નિર્મલ, ગાઢ, અવગાઢ અને પરમ અવગાઢ, 5 પ્રકારના સમ્યક દર્શન સાંભળ્યું છે ક્યારે? આપણે તો એમાં સાંભળ્યા ને કે ભાઈ સમ્યક દ્રષ્ટિથી લઈને સિદ્ધ ભગવાન સુધી બધાનું સમ્યક્ત્વ સમાન છે. તો જો વાંચશું આપણે, આ એટલે જ આ ટોપિક ઉપાડ્યો, કેમ કે આમાં ઘણી માલની વાતો છે અંદર. ભલે મૂળ શાસ્ત્ર નથી, આ રામજી બાબાએ પાછળ પરિશિષ્ટ જોડ્યા છે, એની અંદર સમ્યક્ત્વ વિશે, સમ્યક દર્શન વિશે ઘણું ઊંડપ છે, એટલે આપણે આ ટોપિક લીધો. આજે 19મો પોઈન્ટ છે, સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને સમ્યક્ત્વ પ્રત્યાનો સંજ્ઞાન વડે બરાબર જાણે છે કે નહીં, એની થોડી ચર્ચા કરીને આપણે આ પરિશિષ્ટ ત્યાં પૂરું કરીશું. ચાલ જીવન સ્થિતિ લઈએ. હે દિનવાણી ભારતી, તુમી જપો દિનને, જ્યોતિરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જાવાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, તો વાણી ન સકળ નમો સદા દે તુમરો. બોલો જીવાણી માતનો જય, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય, પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય.